એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયામાં ઊંડા ઉતરીશું જે આપણી ચારે બાજુ જ છે, પણ આપણે ભાગ્યે જ એના પર ધ્યાન આપીએ છીએ. એ છે ડિઝાઇન.
હા બિલકુલ, આપણી આસપાસની દરેક વસ્તુ જુઓ ને, આપણી ખુરશીથી લઈને આપણે જે ફોન વાપરીએ છીએ ત્યાં સુધી બધું જ કોઈકે ડિઝાઇન કર્યું છે.
બરાબર. અને આ સમજવા માટે આજે આપણે જ્હોન હેસ્કેટના એક ખૂબ જ મહત્વપૂર્ણ પણ નાનકડા પુસ્તક ડિઝાઇન અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન પર વાત કરવાના છીએ.
હા, આ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસની પેલી પ્રખ્યાત વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન સિરીઝનો ભાગ છે, જે અઘરા વિષયોને સરળ રીતે સમજાવવા માટે જાણીતી છે કે નહીં.
અને આ વિષય ડિઝાઇન આજે આટલો બધો મહત્વનો કેમ છે? કારણ કે હેસ્કેટ આપણને જે બતાવે છે તે એ છે કે ડિઝાઇન ફક્ત કોઈ વસ્તુ સુંદર દેખાય એટલા પૂરતી જ નથી.
ના, જરાય નહીં.
એ તો એક મૂળભૂત માનવીય પ્રવૃત્તિ છે જે આપણી દુનિયાને સતત આકાર આપે છે. ઘણીવાર તો આપણને ખબર પણ નથી પડતી.
બરાબર. એટલે ડિઝાઇનને સમજવી, એની સાક્ષરતા કેળવવી એ આજકાલ ખૂબ જરૂરી છે.
ચોક્કસ. તો પહેલા લેખકની વાત કરીએ, જ્હોન હેસ્કેટ.
હા, જ્હોન હેસ્કેટ. અને એમના વિશે એક રસપ્રદ વાત કહું, તેઓ પોતે કંઈ પ્રેક્ટિસિંગ ડિઝાઇનર નહોતા, કોઈ વસ્તુઓ જાતે ડિઝાઇન નહોતા કરતા.
ઓ, એમ.
હા, તેઓ એક ખૂબ જ આદરણીય બ્રિટિશ ડિઝાઇન ઇતિહાસકાર અને સિદ્ધાંતકાર હતા. એમણે ડિઝાઇન વિશે લખ્યું, વિચાર્યું.
હા, અને એમની પૃષ્ઠભૂમિ પણ મમ ખાસ છે. તેઓ શિકાગોની પેલી પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં અને પછી હોંગકોંગ પોલિટેકનિક યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.
અને એમનું મોટું યોગદાન એ ગણાય કે એમણે ડિઝાઇનને ખાલી કળા કે સ્ટાઇલના ખાનામાંથી બહાર કાઢી.
હા, એને એક ગંભીર અભ્યાસના ક્ષેત્ર તરીકે સ્થાપિત કરવામાં એમનો મોટો ફાળો રહ્યો.
એન્ડ લોગોઝ, ડિઝાઇન ઇન એવરીડે લાઈફ, આ નામ જ બતાવે છે કે રોજબરોજની સામાન્ય વસ્તુઓમાં પણ ડિઝાઇનનું મહત્વ એ કેટલું ઊંડાણપૂર્વક સમજતા હતા.
બરાબર. અને એમનો સૌથી અનોખો દ્રષ્ટિકોણ કદાચ એ હતો કે તેઓ ડિઝાઇનને એકલી અટુલી નહોતા જોતા.
ના,
તેઓ એને ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ટેકનોલોજી આ બધા સાથે આમ જોડીને સમજાવતા હતા.
હા, અને એમની ખાસિયત હતી કે આવા જટિલ વિચારોને પણ એકદમ સરળ, સહજ ભાષામાં રજૂ કરતા, બધા સમજી શકે એમ.
સાચા અર્થમાં ડિઝાઇનના ઉત્તમ દુભાષિયા કહી શકાય એમને.
ચોક્કસ. તો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. હેસ્કેટનો મુખ્ય તર્ક શું છે, એ શું કહેવા માંગે છે?
એમનો મુખ્ય મુદ્દો એ છે કે ડિઝાઇન એટલે માત્ર સુંદરતા કે શણગાર નહીં, એ તો એક પુલ છે.
પુલ? કેવો પુલ?
ટેકનોલોજીની શક્યતાઓ, ઉદ્યોગોની જરૂરિયાતો અને આપણે એટલે કે માણસની જરૂરિયાતો, આ ત્રણેયને જોડતો પુલ.
અચ્છા, એટલે કે આપણા આસપાસના વાતાવરણને હેતુપૂર્વક સભાનપણે આકાર આપવાની પ્રક્રિયા, એમ ને?
બરાબર. અને આ સમજવા માટે હેસ્કેટે એક બહુ મહત્વનો વિચાર આપ્યો. એમણે કહ્યું કે ડિઝાઇનનો દ્વૈત સ્વભાવ હોય છે, ડ્યુઅલ નેચર.
દ્વૈત સ્વભાવ એટલે શું? બરાબર.
એટલે કે દરેક ડિઝાઇન કરેલી વસ્તુમાં બે પાસા હોય છે. એક છે ઉપયોગિતા, યુટિલિટી, મતલબ કે એ વસ્તુ શું કામ કરે છે, એનો ઉપયોગ શું.
ઓકે, ફંક્શન.
હા, ફંક્શન. અને બીજું છે મહત્વ, સિગ્નિફિકન્સ, એટલે કે એ વસ્તુનો અર્થ શું છે, એ શું સંદેશો આપે છે, એ શું સૂચવે છે.
ઓ, ઉપયોગિતા અને મહત્વ. દાખલો આપીને સમજાવો ને.
જેમ કે એક સાદી ખુરશી, એની ઉપયોગિતા શું? બેસવાની.
બરાબર.
પણ એ જ ખુરશી જો કોઈ રાજાનું સિંહાસન હોય તો એનું મહત્વ જુઓ, એ શક્તિ, સત્તા, પરંપરા આ બધાનું પ્રતીક બની જાય.
હા, સમજાયું. ઉપયોગીતા તો એ જ રહી, બેસવાની, પણ મહત્વ ઘણું વધી ગયું.
હેસ્કેટ કહે છે કે આ બંને, ઉપયોગીતા અને મહત્વ, હંમેશા સાથે જ હોય છે. કોઈ પણ ડિઝાઇનને સમજવા માટે આ બંનેને સમજવા જ પડે.
તો આ પુસ્તકનો મૂળ સવાલ શું છે, એ શું પૂછે છે?
એ પૂછે છે કે આજના આધુનિક યુગમાં ડિઝાઇન ખરેખર છે શું અને શા માટે આટલી મહત્વની છે.
અને હેસ્કેટનો જવાબ શું છે?
જવાબ એ છે કે ડિઝાઇન એ માણસની એક મૂળભૂત ક્ષમતા છે જેનાથી આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવા અને આપણા જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે આપણી આસપાસની દુનિયાને બદલીએ છીએ, એને આકાર આપીએ છીએ.
વાહ, અને પુસ્તકનો વ્યાપ પણ ઘણો મોટો છે, નહીં? ખાલી વસ્તુઓ પૂરતો સીમિત નથી.
ના, જરાય નહીં. એ પેપરક્લિપ જેવી નાની રોજિંદી વસ્તુથી શરૂ કરીને મોટા શહેરોના પ્લાનિંગ જેવી જટિલ સિસ્ટમ સુધી બધે જ ડિઝાઇનને જુએ છે.
અને ઇતિહાસમાં પણ જાય છે. કારીગરી યુગથી ઔદ્યોગિક ક્રાંતિ, પછી પેલું બોહાઉસ અને પોસ્ટ મોડર્નિઝમ જેવા આધુનિક પ્રવાહો સુધી.
એટલું જ નહીં, વેપારમાં, સંસ્કૃતિમાં, સરકારમાં ડિઝાઇનનો શું રોલ છે? દાખલા તરીકે સરકારી પ્રચારમાં કે પછી રાષ્ટ્ર નિર્માણમાં એની પણ વાત કરે છે.
હા, અને છેલ્લે પેલું ગ્લોબલાઇઝેશનના પડકારો, જેમ કે બધે એક સરખી ડિઝાઇન વિચારોને, આઈકિયા કે મેકડોનાલ્ડ્સ, અને સામે સ્થાનિક ઓળખનો સવાલ
અને ટકાઉપણું જેવા મુદ્દાઓ પણ.
ટૂંકમાં કહીએ તો આ પુસ્તક ડિઝાઇનનું એક સંપૂર્ણ 360 ડિગ્રી ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કરે છે. એને ખાલી કલા કે ટેકનોલોજીના ખાનામાં નથી મૂકતું, પણ માનવ સંસ્કૃતિના કેન્દ્રમાં રાખે છે.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. હેસ્કેટ શરૂઆત ક્યાંથી કરે છે?
એ શરૂઆત કરે છે એ બતાવીને કે ડિઝાઇન ખરેખર કેટલી સર્વવ્યાપી છે, આપણી બીજી પ્રકૃતિ જેવી.
બીજી પ્રકૃતિ?
હા, એટલે કે આપણે સતત આપણી આસપાસની વસ્તુઓને ગોઠવીએ છીએ, પસંદ કરીએ છીએ, બદલીએ છીએ, ખબર પણ ના પડે એમ. આ બધું ડિઝાઇન જ છે એક રીતે.
અને અહીં તે પેલો ઉપયોગિતા અને મહત્વનો ભેદ ફરીથી સ્પષ્ટ કરે છે, નહીં?
બરાબર. એ ઇંટનું ઉદાહરણ આપે છે. એક સામાન્ય ઇંટ, એની ઉપયોગિતા ઘર બાંધવામાં. પણ એ જ ઇંટ જ્યારે કોઈ ઐતિહાસિક કે ધાર્મિક ઇમારત, માનો કે કોઈ જૂના કેથેડ્રલનો ભાગ હોય, તો એનું સાંસ્કૃતિક અને પ્રતીકાત્મક મહત્વ કેટલું વધી જાય.
હા,
આ જ પ્રકરણમાં તે કારીગરી યુગથી ઔદ્યોગિક યુગ સુધીના બદલાવની વાત પણ કરે છે. જ્યાં પહેલાં કારીગર જ ડિઝાઇન કરતો અને બનાવતો, પણ પછી ઉદ્યોગો આવતા ડિઝાઇન અને નિર્માણ અલગ પડી ગયા.
પછી બીજા પ્રકરણમાં હેસ્કેટ આપણું ધ્યાન અર્થ તરફ દોરે છે. વસ્તુઓ ફક્ત કામ નથી કરતી, એ કંઈક કહેછે પણ ખરી.
હા, એટલે કે ડિઝાઇનમાં સેમિઓટિક્સ, સંકેત વિજ્ઞાન, સાદી ભાષામાં વસ્તુઓ ચિહ્નો અને પ્રતીકો તરીકે કામ કરે છે.
જેમ કે
આપણી ગાડી, આપણા કપડાં, આપણા ઘરની સજાવટ, આ બધું આપણા સામાજિક દરજ્જો, આપણી ઓળખ, આપણા મૂલ્યો વિશે કંઈક ને કંઈક કહેતું હોય છે કે નહીં?
ખરું.
ટ્રાફિક લાઇટમાં લાલ રંગનો અર્થ થોબો થાય છે. એ કંઈક કુદરતી નિયમ નથી, એ ડિઝાઇન અને સામાજિક સમજૂતીથી નક્કી થયેલો અર્થ છે. હેસ્કેટ કહે છે કે આપણી રોજબરોજની વસ્તુઓ પણ આવી જ રીતે અર્થોનું વહન કરે છે.
અને ડિઝાઇનર એમાં અર્થ મૂકે છે અને આપણે વપરાશકર્તા તરીકે એનો અર્થઘટન કરીએ છીએ. એટલે અર્થ બનાવવો એ પણ ડિઝાઇનનું એક મુખ્ય કામ છે.
બરાબર. પછી આગળ વધીને હેસ્કેટ આપણને ખાલી એકલ દોકલ વસ્તુઓથી ઉપર ઉઠીને સિસ્ટમ્સ એટલે કે પ્રણાલીઓ વિશે વિચારવા પ્રેરે છે.
સિસ્ટમ્સ
એટલે
કે એક કંપનીના બધા ઉત્પાદનો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, પ્રોડક્ટ ફેમિલી, શેરનું આખું ટ્રાન્સપોર્ટ નેટવર્ક કેવી રીતે કામ કરે છે, અથવા તો ઓનલાઈન શોપિંગ કરવાનો આખો અનુભવ કેવી રીતે ડિઝાઇન થયો છે.
હા, આજના જમાનામાં સિસ્ટમ્સ થિંકિંગ બહુ જ જરૂરી છે, કારણ કે એક નાનો ડિઝાઇન ફેરફાર પણ આખી સિસ્ટમ પર મોટી અસર કરી શકે છે.
ચોક્કસ. જેમ કે કોઈ સરકારી વેબસાઇટની ડિઝાઇનમાં સહેજ સુધારો કરો તો લાખો લોકો માટે માહિતી મેળવવાનું કેટલું સરળ બની જાય. એટલે ડિઝાઇનને હવે વ્યાપક સંદર્ભમાં જોવાની જરૂર છે.
અને પછી આવે છે પૈસાની વાત, અર્થતંત્રની વાત.
હા, જે બહુ મહત્વની છે. હેસ્કેટ ભારપૂર્વક કહે છે કે ડિઝાઇન ફક્ત શોખનો ખર્ચ નથી, પણ એ આર્થિક મૂલ્ય પેદા કરે છે.
કઈ રીતે?
આજની ભીડવાળી બજારમાં સારી ડિઝાઇન તમારા ઉત્પાદનને બીજાઓથી અલગ પાડી શકે છે, ગ્રાહકોને આકર્ષી શકે છે, એક મજબૂત બ્રાન્ડ બનાવી શકે છે. એપલ જેવી કંપનીઓનું ઉદાહરણ મનમાં આવે છે તરત.
બરાબર. એટલે ડિઝાઇન એ રોકાણ છે. હા, અલબત્ત સારા ડિઝાઇનના આદર્શો અને ઉત્પાદનનો ખર્ચ જેવી વ્યવહારિક મર્યાદાઓ વચ્ચે હંમેશા એક સંતુલન રાખવું પડે છે.
અને ડિઝાઇન ગ્રાહકોમાં ઈચ્છા જગાડીને વપરાશને પણ પ્રોત્સાહન આપે છે, નહીં?
હા, એ પણ છે, જે આપણને પેલી ટકાઉપણા અને જવાબદારી વિશે વિચારવા મજબૂર કરે છે. અને અહીં જ યુઝર એક્સપિરિયન્સ એટલે કે વપરાશકર્તા માટે અનુભવ કેટલો સરળ અને આનંદદાયક છે તેનું મહત્વ પણ સામે આવે છે.
અને છેલ્લે પાંચમા પ્રકરણમાં હેસ્કેટ ટેકનોલોજી, રાજકારણ અને ગ્લોબલાઇઝેશન જેવા મોટા પરિબળોના સંદર્ભમાં ડિઝાઇનને જુએ છે.
હા, નવી ટેકનોલોજી જેમ કે ડિજિટલ ટૂલ્સ, 3D પ્રિન્ટિંગ, આ બધું ડિઝાઇન કરવાની રીતને સતત બદલી રહ્યું છે. ડિઝાઇનરની ભૂમિકા પણ બદલાઈ છે.
કઈ રીતે?
પહેલા કદાચ કારીગર હતો, પછી વ્યાવસાયિક બન્યો, અને હવે તો વ્યૂહાત્મક વિચારક, સ્ટ્રેટેજિક થિંકર બની રહ્યો છે. અલબત્ત એની કલ્પના અને વ્યાવસાયિક વાસ્તવિકતા વચ્ચે હંમેશા તણાવ રહે છે.
અને રાજ્ય દ્વારા ડિઝાઇનના ઉપયોગના ઉદાહરણો પણ રસપ્રદ છે.
હા, ક્યારેક પ્રચાર અને નિયંત્રણ માટે, જેમ કે નાઝી જર્મની કે સોવિયત યુનિયનમાં જોવા મળ્યું, તો ક્યારેક રાષ્ટ્ર નિર્માણ અને સારી જાહેર સેવાઓ માટે પણ, જેમ કે યુદ્ધ પછી બ્રિટનનું બ્રિટન કેન મેક ઇટ કેમ્પેઇન કે યુકે રેલનું બ્રાન્ડિંગ.
અને ગ્લોબલાઇઝેશન,
એમાં પેલો સંઘર્ષ દેખાય છે મોટી વૈશ્વિક બ્રાન્ડ્સ આઈકિયા, મેકડોનલ્ડ્સ અને સ્થાનિક સંસ્કૃતિની ઓળખ વચ્ચે. અને આ બધામાં ડિઝાઇનરની નૈતિક અને સામાજિક જવાબદારી, ખાસ કરીને પર્યાવરણ પ્રત્યેની, એ હવે વધુને વધુ કેન્દ્રમાં આવી રહી છે.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં તારવવા હોય તો શું કહી શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ છે કે ડિઝાઇન કોઈ ખાસ લોકોનો ઇજારો નથી, એ એક સાર્વત્રિક માનવીય પ્રવૃત્તિ છે.
સાર્વત્રિક એટલે?
એટલે કે આપણે બધા રોજે રોજ જાણીએ અજાણીએ ડિઝાઇનના નિર્ણયો લઈએ છીએ. ઘરમાં ફર્નિચર ગોઠવવું, રસોઈમાં કઈ વસ્તુ ક્યારે નાખવી, કામ કરવાની પોતાની રીત નક્કી કરવી, આ બધું જ એક પ્રકારની ડિઝાઇન છે.
હા, આ વાત ખરેખર આંખ ઉઘાડનારી છે. બીજો મુખ્ય વિચાર જે મને બહુ સ્પર્શી ગયો તે છે સ્વરૂપ, એટલે કે દેખાવ અને કાર્યની અવિભાજ્યતા.
બરાબર. વસ્તુ કેવી દેખાય છે અને તે શું કામ કરે છે, એ બે અલગ વસ્તુઓ નથી. સારી ડિઝાઇનમાં દેખાવ કાર્યને મદદરૂપ થાય છે અને કાર્ય દેખાવને સાર્થક કરે છે.
અને આ બંને મળીને આપણી ભૌતિક જરૂરિયાતો તો સંતોષે જ છે, પણ સાથે સાથે માનસિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો પણ પૂરી કરે છે.
ત્રીજું, ડિઝાઇન આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ પાડે છે અને સાથે સાથે તેને ઘડે પણ છે. આપણા સમાજમાં જે મૂલ્યો હોય, જે વિચારો હોય, તે આપણી આસપાસની વસ્તુઓની ડિઝાઇનમાં દેખાય.
અને નવી ડિઝાઇન આવે તો નવા વિચારો, નવી જીવનશૈલી પણ આવે. સંસ્કૃતિ બદલાય, જેમ કે સ્માર્ટફોનની ડિઝાઇને આપણી વાતચીત કરવાની અને માહિતી મેળવવાની આખી રીત જ બદલી નાખી, નહીં?
ચોક્કસ. ચોથું, જે વ્યવસાય જગત માટે ખૂબ મહત્વનું છે, ડિઝાઇન એક વ્યૂહાત્મક આર્થિક શક્તિ છે.
હા, એ ખાલી ઉપરનો ખર્ચ નહીં, એ નવીનતા લાવવા, સ્પર્ધામાં ટકી રહેવા અને સફળ બ્રાન્ડ બનાવવા માટેનું એક મજબૂત સાધન છે. આપણે ત્યાં પણ હવે સ્ટાર્ટઅપ્સથી લઈને મોટી કંપનીઓ આ વાત સમજી રહી છે.
અને છેલ્લો પણ અત્યંત મહત્વનો મુદ્દો, ડિઝાઇનની સામાજિક અને પર્યાવરણીય જવાબદારી. ડિઝાઇનર્સે હવે વિચારવું જ રહ્યું કે તેમની બનાવેલી વસ્તુઓની લોકો પર અને પૃથ્વી પર શું અસર પડશે.
ટકાઉપણું, સસ્ટેનેબિલિટી, સમાજના બધા વર્ગો માટે ઉપયોગિતા, એક્સેસિબિલિટી, આ બધા મુદ્દા હવે ડિઝાઇન પ્રક્રિયાના કેન્દ્રમાં હોવા જોઈએ.
બિલકુલ.
પુસ્તકમાં કેટલાક સરસ ઉદાહરણો અને વિચારો છે જે આમ વાંચ્યા પછી પણ યાદ રહી જાય તેવા છે.
હા, ચોક્કસ. જેમ કે બાઉહાઉસ, જર્મનીની આ પ્રખ્યાત ડિઝાઇન સ્કૂલ, એમણે કળા, કારીગરી અને ઉદ્યોગને જોડવાનો એક મોટો પ્રયાસ કર્યો.
એમનો ભાર કાર્યક્ષમતા, સાદગી અને માસ પ્રોડક્શન પર હતો. આધુનિક ડિઝાઇન પર એમનો પ્રભાવ જબરદસ્ત રહ્યો છે.
અને બીજા છે ડાઇટર રામ્સ, જે જર્મન કંપની બ્રોન માટે ડિઝાઇન કરતા હતા. એમની ફિલોસોફી હતી, ઓછું પણ વધુ સારું.
હા, એકદમ સરળ, સ્પષ્ટ, બિનજરૂરી શણગાર વગરની, પણ અત્યંત ઉપયોગી ડિઝાઇન. કહેવાય છે કે એપલના સ્ટીવ જોબ્સ પણ એમનાથી ખૂબ પ્રભાવિત હતા.
અને પેલી ફોક્સ વેગન બીટલ કારની વાત, એ તો ખરેખર કમાલનું ઉદાહરણ છે.
કઈ રીતે?
જુઓ ને, એક જ કાર શરૂઆતમાં નાઝી શાસનનો પ્રોજેક્ટ હતી, પછી યુદ્ધ પછીના જર્મનીના આર્થિક પુનર્નિર્માણનું પ્રતીક બની, અને છેવટે 1960ના દાયકામાં અમેરિકામાં હિપ્પી સંસ્કૃતિનું, કાઉન્ટર કલ્ચરનું આઇકોન બની ગઈ.
અદ્ભુત. આ બતાવે છે કે ડિઝાઇનનો અર્થ સમય અને સંદર્ભ સાથે કેવી રીતે બદલાતો રહે છે.
પુસ્તકમાં કેટલાક ધારદાર વિચારો પણ છે, કોટ્સ જેવા.
હા, જેમ કે આ વાક્ય મને બહુ ગમ્યો, જો કે થોડું ગૂંચવાડાભર્યું લાગે પહેલી વાર, ડિઝાઇન એ ડિઝાઇન બનાવવા માટે ડિઝાઇન ડિઝાઇન કરવી છે.
હા હા હા, એ ડિઝાઇન પ્રક્રિયાની જટિલતા બતાવે છે. ડિઝાઇન એટલે ખાલી અંતિમ વસ્તુ નહીં, પણ એની પાછળનો વિચાર, યોજના, આખી પ્રક્રિયા અને છેવટે પરિણામ બધું જ.
અને ડાયેટર રામ્સનો પેલું સિદ્ધાંત જે હેસ્કેટ સમજાવે છે, સારી ડિઝાઇન શક્ય તેટલી ઓછી ડિઝાઇન છે.
આનો મતલબ એ નથી કે મહેનત ઓછી કરવી, પણ એ કે ડિઝાઇન બિનજરૂરી દેખાડો ના કરે. એ ચૂપચાપ અસરકારક રીતે પોતાનું કામ કરે, વપરાશકર્તા પર હાવી ન થાય.
અને આ પણ બહુ મહત્વનું છે, ડિઝાઇન ફક્ત તે કેવી દેખાય છે અને અનુભવાય છે તે નથી, ડિઝાઇન તે કેવી રીતે કાર્ય કરે છે તે છે.
બરાબર. આ વાત આપણને સપાટી પરના દેખાવથી આગળ વધીને વસ્તુની મૂળ કાર્યક્ષમતા અને ઉપયોગિતા પર ધ્યાન આપવા પ્રેરે છે. દેખાવ ગમે તેટલો સારો હોય પણ વસ્તુ વાપરવામાં તકલીફ પડે તો એ સારી ડિઝાઇન કઈ રીતે કહેવાય?
અને આ વાક્ય તો આપણને સાચી વિચારતા કરી દે. બધું જ ડિઝાઇન થયેલું છે, બહુ ઓછી વસ્તુઓ સારી રીતે ડિઝાઇન થયેલી છે.
હા, આ બતાવે છે કે આપણી આસપાસ ડિઝાઇન તો બધે જ છે, પણ ખરેખર વિચારપૂર્વક વપરાશકર્તાને કેન્દ્રમાં રાખીને ધ્યાનથી કરેલી ડિઝાઇન ઓછી જોવા મળે છે, એટલે આપણે વધુ સજાગ થવાની જરૂર છે.
તો આ બધી સરસ વાતો થઈ, પણ આનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે આ જ્ઞાનનો શું કરી શકીએ?
જુઓ, વ્યક્તિગત સ્તરે આપણે આપણા ઘર, આપણી ઓફિસની જગ્યા, આપણા કપડાં, આપણે જે સાધનો વાપરીએ છીએ, આ બધાની ડિઝાઇન વિશે વધુ સભાન બની શકીએ.
એ આપણા મૂળ પર, આપણી કાર્યક્ષમતા પર, આપણી ઓળખ પર કેવી અસર કરે છે તે સમજી શકીએ.
બરાબર. વ્યવસાયમાં ભલે તમે ડિઝાઇનર ન હોવ, તમે ડિઝાઇનને ફક્ત દેખાવ પૂરતી ન જોતા, તેની ઉપયોગિતા, તેનો અર્થ અને તે ગ્રાહક માટે કેવો અનુભવ ઊભો કરે છે એ બધું વિચારી શકો.
હા, અને પેલું ડિઝાઇન થિંકિંગ કહે છે, એનો ઉપયોગ કરીને તમે તમારી ટીમના કામ કરવાની રીત સુધારી શકો, કોઈ પ્રોજેક્ટને વધુ સારી રીતે પ્લાન કરી શકો.
ગ્રાહક તરીકે આપણે વધુ જાગૃત અને વિવેચક બની શકીએ. કોઈ વસ્તુ ખરીદતી વખતે ફક્ત સ્ટાઇલ કે ભાવ નહીં, પણ તેની બનાવટ કેવી છે, તે કેટલી ટકાઉ છે, વાપરવામાં કેટલી સરળ છે, આ બધું વિચારી શકીએ.
સારી. વિચારશીલ ડિઝાઇન અને માત્ર ઉપર છલ્લા દેખાડા વચ્ચેનો ફરક પારખી શકીએ તો વધુ સારા નિર્ણયો લઈ શકીએ.
અને નાગરિક તરીકે?
નાગરિક તરીકે આપણે આપણી આસપાસની જાહેર સેવાઓ, બસ સ્ટોપ કેવા છે, રેલવે સ્ટેશન કેટલા સુવિધાજનક છે, સરકારી ફોર્મ્સ કે વેબસાઇટ્સ વાપરવામાં સરળ છે કે નહીં, એ બધાની ડિઝાઇન પર ધ્યાન આપી શકીએ.
અને પ્રશ્ન પૂછી શકીએ, શું તે બધા માટે સુલભ છે, શું તે વાપરવામાં સરળ છે. આપણે વધુ સારી, વધુ માનવીય ડિઝાઇન માટે અવાજ ઉઠાવી શકીએ. રાજકારણમાં પણ ડિઝાઇનનો ઉપયોગ થતો હોય છે એ ઓળખી શકીએ.
બિલકુલ. અને સૌથી અગત્યનું, આપણે આપણી પસંદગીઓની પર્યાવરણીય અને સામાજિક અસરો વિશે વિચારી શકીએ.
હા, શું આપણે એવી વસ્તુઓ ખરીદી રહ્યા છીએ જે લાંબો સમય ચાલે, જે પર્યાવરણને ઓછું નુકસાન કરે? શું આપણે એવી કંપનીઓને સમર્થન આપી રહ્યા છીએ જે જવાબદાર ડિઝાઇન અપનાવે છે? આ બધું વિચારવા જેવું છે.
આખી વાતનો સાર એ છે કે મારા મતે હેસ્કેટનું આ પુસ્તક ખરેખર આપણને આપણી આસપાસની દુનિયાને એક નવી જ નજરથી જોતા શીખવે છે.
હા, એ આપણને પેલી અદ્રશ્ય ડિઝાઇનને જોવામાં મદદ કરે છે અને ડિઝાઇનના ઊંડાણ અને મહત્વનો અહેસાસ કરાવે છે કે તે ખાલી દેખાવ નથી, પણ સમસ્યા નિરાકરણ અને અર્થ નિર્માણની પ્રક્રિયા છે.
અને મને જે શીખવા મળ્યું તે એ છે કે પેલો ઉપયોગિતા અને મહત્વનો દ્વૈત સ્વભાવનો વિચાર છે ને, એ ખરેખર બહુ શક્તિશાળી છે, વસ્તુઓ અને સંસ્કૃતિને સમજવા માટેનું એક સાધન છે.
બરાબર. અને એ આપણને યાદ અપાવે છે કે ડિઝાઇન ફક્ત નિષ્ણાતોનું કામ નથી, પણ આપણા બધાના જીવનનો એક અભિન્ન ભાગ છે. ડિઝાઇન સાક્ષરતા ખરેખર બધા માટે જરૂરી છે. હેસ્કેટે જે પાયો નાખ્યો છે તે આજના ડિજિટલ અને એઆઈ યુગમાં પણ એટલો જ, કદાચ વધુ પ્રસ્તુત છે.
તો આજના સંદર્ભમાં એક વિચાર મનમાં આવે છે કે ભવિષ્યમાં જ્યારે એઆઈ પોતે ડિઝાઇન કરવા લાગશે, ત્યારે હેસ્કેટના આ ઉપયોગિતા અને મહત્વના સિદ્ધાંતોનું શું થશે?
રસપ્રદ સવાલ છે.
જ્યારે ડિઝાઇનર માણસ નહીં પણ મશીન હોય, ત્યારે અર્થ અને જવાબદારી કોની ગણાશે? આ એક મોટો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ કદાચ આવનારા સમયમાં વિચારવું પડશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.